છે. આધારણ સમયના ગ્રંથમાં તો મહારાજ ત્યાં સુધી લખ્યું કે સમય ઉત્સવ કરવા, એમાં ખર્ચ કરવો, એ ધનાઢ્ય હરિભક્તો કરવું, પણ નાનો હરિભક્ત દુભાઈ એવી રીતે સમય ઉત્સવ કરવા નહીં, અને એની પાસેથી માંગણી પણ નાના ભક્તની પાસે ન કરવી. નાના હરિભક્ત પાસેથી માંગણી કરવાથી સત્સંગમાંથી પાછો પડી જશે, એમ આધારણ સમયના ગ્રંથમાં લખ્યું. મેં કહ્યું તારી સ્થિતિ નહોતી અને તું ન આપી શક્યો, માટે તું તારી ફરજમાંથી ચૂક્યો નથી, સ્વામી એની ફરજમાં ચૂકી ગયા. એને ન પ્રાપ્ત થયું, ન પ્રાપ્ત થયું તો એને ક્રોધ ઉપજ્યો, માટે એની ફરજમાં ચૂક્યા છે. તું તારી ફરજમાંથી લગારે ચૂક્યો નથી, માટે ચિંતા નહીં કરીશ. સમજાય? જો પરમાત્મા એ સર્વ સુખના નિધિ નો મનાળો હોય તો અમારે સાધુથી જે ટાઢું ઊંનું થઈ જતું હોય, સમજાય, તો પછી તમને થાય એમાં શું કેવું. ગ્રહસ્થ હોય યા તો ત્યાગી હોય, પરમાત્માની મૂર્તિ વતે જ પોતાને સુખ્યો માને, એમાં જેટલું મને હેત છે એટલો જ હું સુખ્યો છું, ભગવાનને રાજી કરી શકું એટલો જ હું સુખ્યો છું એમ મનાણું હોય તો બેમાંથી એકી દુખ્યો ન થાય, અને નહીં તો બેમાંથી એકી સુખ્યો ન થાય. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, બીનું વિવેક સબ ભેખ બી દુખિયા, આવું લખ્યું. લો આ વાતનો વિવેક ન હોય તો લોકો કે વિવેક એટલે શું, એમ આ વિવેક કે પરમાત્માની મૂર્તિ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાય કોઈ સુખનું માધ્યમ છે જ નહીં, ભગવાનની મૂર્તિ એક જ સુખનું નિકેતન છે, આવો વિવેક પ્રાપ્ત ન થયો હોય તો ગ્રહસ્થ થઈ દુખ્યો અને ત્યાગી દુખ્યો, અને પ્રાપ્ત થયા હોય તો ગ્રહસ્થ પણ સુખ્યો અને સાધુ પુરુષ પણ સુખ્યા. એટલે દેવજીભાઈ ભગતનો ઇતિહાસ તો તમે તપાસો. એકનો એક દીકરો ધામમાં ગયો, પછી એને ઘરવાળાને કહે કે આ દીકરો ધામમાં ગયો છે અને બધા સગા સંબંધી આવ્યો છે, છોકરાને આમ થયું તેમ થયું, વયો ગયો બહુ ખોટું થયું એમ કરી આપણે રોવું નથી ને તો રોવડાવી શકીએ, માટે તું એક કામ કરી, આ ઘી બધું ભેળું થયું છે ને ઘીના કુટલા લઈ અને તું ગઢપુર જતી રહી, હું યજા વાળીએ કે છોકરાને અગ્નિ સંસ્કાર પૂરો કરીને કે હું યજા વાળીએ, એટલે લોકો આવે છે તાળું માર્યું છે વૈયા જાવ પાંચ પોત પતન ઘેરે કે જેથી કરીને આપણા ભજનમાં વિક્ષેપ ન કરાવે. કેટલી સમજણ કહો, આને કેમ દુઃખ થાય. પછી ઘરનું માણસ ઘી લઈને ગઢપુર આવ્યા, મહારાજની પાસે ઘી મૂક્યો અને કેવડાવ્યું, મહારાજ તમારા ભગતે જેસમણે કેવડાવ્યા છે. તો મહારાજ કે મારા ભગતને કેમ છે, તો કે મહારાજ તમારા ભગત તો સુખ્યા જ હતા, એક થોડીક ઉપાધિ રહેતી હતી, છોકરો યુવાન થયો હતો એટલે લગ્ન ને ઘરબારી બધા કરવાની ચિંતા થોડી થોડી રહેતી હતી, કે આ બધી મહેનત કરવી પડશે, પણ એને તમે ધામમાં તેડી ગયા હવે પરમ સુખ્યો થઈ ગયા, કે એને તમે ધામમાં તેડી ગઈ પરમ સુખ્યા થઈ ગયા, કોઈ કઈ સ્થિતિ છે. અને આમ જો ન સમજાણું હોય તો, આમ જો ન સમજાણું હોય ને તો ગ્રસ્થનો દીકરો જાય ત્યારે એને તો કદાચ એમ હોય કે મારી ગઢપણમાં સેવા કરશે, આ તો કોઈ સ્વાર્થ હોય અને રડવું આવે, અને આવી સમજણ જો ન હોય તો ત્યાગી હોય તેને રોઈ પડે. હા, સિવાય કે ગુણને યાદ કરી, ભગવતી ગુણને યાદ કરી થોડું હૃદયમાં દુઃખ થાય, પણ આશક્તિને વશ બની અને જો દુઃખ થાય તો એ સાધુ પણ સાધુતાની ચૂકેલ છે. માટે મહારાજ કે વિષયની પ્રાપ્તિનો આનંદ નહીં, ન મળે એનું દુઃખ નહીં, આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે પરમ ભાગવત સંત કહેવાય છે. અને જગતને નાશવંત સમજે એવી સ્થિતિ થાય એ સ્વામી વાતમ લખ્યું. સ્વામી કે ફકીર આલ્યા જતા હતા, રસ્તામાંથી રસો મળ્યો એટલે દોરડું મળ્યું મોટું, લઈને ખભે નાખીને હાલતા થયા, થોડાક હાલ્યા તે દોરડું પડી ગયું, એને ખબર નહીં વધારે થોડાક ચાલ્યા ને તેમ ખભે જરાક હાથ મૂક્યો ને તે દોરડું ન મળે, એક સેકન્ડ સંકલ્પ થયો મારું દોરડું પડી ગયું, પણ બીજી ક્ષણે વિચાર કર્યો કે મેં રસા પાયા હિ નહીં થા, મને રસો જડ્યો જ નહોતો, એમ સમજાય, મને રસો દોરડું મળ્યું જ નહોતું, મળ્યું હોય તો ખોવાય ને, એમ મળ્યું જ નહોતું ક્યાં ખોવાય, મળ્યું જ નહોતું. સ્વામી કે આટલો જ આ સંકલ્પ કર્યો ને તે શોક માત્ર ટળી ગયો. એમ ભક્તજનો જીવનની અંદર ક્યારેક બની શકે, કેવું બને, પ્રાપ્ત થયેલું પદાર્થ જતું રહે, ધન આદિક પ્રાપ્ત થયું જતું રહે, મકાન આદિક મોટું પ્રાપ્ત થયું જતું રહે, ત્યારે મનમાં એમ વિચાર કરવો હું રૂપિયા કમાણો જ નહોતો, મેં મકાન લીધું જ નહોતું, કાલે મારે વાત કરી ને અમે ઉત્સવ કર્યો જ નહોતો, એમ હું ધન કમાણો જ નહોતો, મેં મકાન લીધું જ નહોતું, આવો વિચાર જો થાય તો મહારાજ કે એ હર્ષ શોક થકી પર થાય, અને એને જ પરમ ભાગવત સંત યા તો પરમ ભાગવત ભક્ત જાણવા. અને એવું ભગવાનના સ્વરૂપમાં સંપૂર્ણ સુખ મનાણા વિના થવું એ મહા કઠિન કામ છે. માટે ભગવાનના ભક્તો ભગવાનની મોટપ સમજી અને એના સ્વરૂપમાં સુખ જો માનશે તો એને જરૂર આમ થઈ શકશે, અને એ વિના બીજો કોઈ ઉપાય નથી. તે એવું કેમ શક્ય બને, ભગવાનમાં કેમ હેત થાય? તો કે જેમ જેમ ભગવાનની મોટપ સમજતો જાય, જેમ જેમ મોટપ સમજતો જાય, તેમ તેમ વધારે ને વધારે હેત બંધાતું જાય છે. એ મારા સારંગપુરના 17મમ કીધું. મારે કે પોતે ત્રણ દેહ સહિત વર્તતો હોય ત્યારે પરમાત્માને ત્રણ દેહ થકી પર સમજે, પણ પોતે એ પરમાત્માના ભજન કરીને એવી સ્થિતિને જ્યારે પામે ત્યારે ભગવાનને તો એથી બહુ જ મોટા સમજે, અને પોતે જેવા ભગવાનને સમજે એવો તો તત્કાળ એ સ્થિતિને પામી જાય ત્યારે ભગવાન એથી ઘણા જ મોટા સમજે, અને પછી તો એટલા બધા મોટા સમજે પછી મનમાં એમ થાય આને મોટપનો કાંઈ એન્ડ નથી. જેમ જેમ પોતે સ્થિતિ પ્રાપ્ત કરતો જાય તેમ તેમ ભગવાનને મોટા સમજતો જાય, જેમ જેમ ભગવાનને મોટા સમજતો જાય તેમ તેમ એ સ્થિતિ પ્રાપ્ત કરતો જાય. એક બે મળેલું છે. તેમ છતાંય સ્વામી સેવકનો નાતો તૂટતો નથી, ઉલટાનો વધતો જાય. સ્વામી સેવકનો નાતો વધતો જાય. કેવી રીતે વધે? તો દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ સર્વિસ કરતા હો અને તમને 1000 પાઉન્ડ આપતા હોય એક માસના, તો તમારા મનમાં શું સંકલ્પ થાય કે શેઠ કદાચ મહિનાના 10-1000 પાઉન્ડ કમાતા હશે, મને 1000 પાઉન્ડ આપે છે. તો પણ તમે 2-1 વર્ષ સર્વિસ કરો અને શેઠ તમારો પગાર 10000 કરી દે તો તમને શું સંકલ્પ થાય? શેઠ 1,00,000 પાઉન્ડ કમાતા હોવા જોઈએ, તમને 10000 પાઉન્ડ આપે કેમ? પોતાની મોટપ જરૂર વધી, પણ પોતાની મોટપ વધી એના કરતા શેઠની અનેક ગણી વધી ગઈ. તમે જોજો, પોતાની જે વધી એના કરતા શેઠની અનેક ગણી મોટપ વધી ગઈ. પોતે 1000 પાઉન્ડ કમાતો તેમાં 10000 પાઉન્ડ કમાતો એટલે કેટલા હજાર વધ્યા? 9000 વધ્યા. પોતાના 9000 વધ્યા પણ શેઠના કેટલા વધારી દીધા? 90000 વધારી દીધા. શેઠ તો 1,00,000 રૂપિયા કમાતા છે, અને માનો કે 5-10 વર્ષ સર્વિસ કરે, બહુ મોટા શેઠિયાને ત્યાં એવી સર્વિસ હોય કે માનો મહિના 1,00,000 પાઉન્ડ આને પગાર થઈ જાય, તો પોતે શું સંકલ્પ કરે કે શેઠ તો મારા 1,00,000 પાઉન્ડ કમાતા હોવા જોઈએ. પોતાને કેટલા વધ્યા? 90000 વધ્યા. શેઠના કેટલા વધારી દીધા? 99,00,000 વધારી દીધા. બસ આમ છે ભક્ત અને ભગવાનની સ્થિતિ. આમ છે ભક્ત જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ ભગવાનને બહુ જ મોટા સમજતો જાય, બહુ જ મોટા સમજતો જાય, અને જેમ જેમ મોટા સમજતો જાય પોતે પણ બહુ જ મોટો થતો જાય, પણ તેમ છતાંય ભગવાનને આંબી તો નથી શકતો. ભગવાનનો ભક્ત પરમાત્માના સાધર્મ્યપણાને પામી પરમાત્માની સમકક્ષ થઈ શકે છે. બરાબર સમજો, પરમાત્માની સમકક્ષ થઈ શકે છે, પરંતુ તેમ છતાંય ભગવાન નથી થઈ શકતો. એક પરમાત્માના ભજને કરી કરોડો નહીં અબજો નબજો મુક્ત પરમાત્માની સમકક્ષ થઈ શકે, પરંતુ અબજો મુક્ત બનીને પણ એક પરમાત્માનું નિર્માણ ન કરી શકે. સમજાય? એક પરમાત્માના ભજને કરી અબજો મુક્ત પરમાત્મા સમકક્ષ થઈ શકે, તેમ છતાં અબજો મુક્ત ભેગા મળી અને એક પરમાત્માનું નિર્માણ ન કરી શકે. પરમાત્મા એકલા અબજો મુક્તનું નિર્માણ કરી શકે. આવી સમજણ જ્યારે ગ્રહણ થાય ત્યારે પોતાને પોતાની જાત કૃતકૃત્ય સમજાય, ભગવાનના ભક્તો પણ મુક્ત તુલ્ય ભાસે, અને તેમ છતાંય પરમાત્માને વિશેથી સ્વામિત્વ પણ જાય નહીં. અને ભક્તજનો એ પરમાત્માની મોટપ સમજવાથી જ થાય છે. માટે ભગવાનનો ભક્ત પરમાત્માને ખૂબ જ મોટપ સમજે તો જ એમાં વૃત્તિ સ્થિર થશે, એમ મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં પણ કીધું છે. માટે ખૂબ જ મોટપ સમજવી, અને ક્યાં ખોટી સમજવી છે મળી છે ને સમજવી છે ને. આજે વડતાલનું 18મું વંચન એમાં કેટલાકને સંકલ્પ થઈ ગયા છે, એ આજ નથી કહેતો, સમય મળશે બપોર પછી કહીશ કે એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું જ છે, એમાં બીજી કોઈ વાત નથી. હું સમજાવીશ, નહીતર ઘણાને સંકલ્પ થઈ ગયા છે જો આમ છે એમ. માટે સંકલ્પ કોઈ કરવા નહીં, ખોટા હુકમ કરવા એમ છે નહીં, એવું હુકમ કરવા. મહારાજનું સર્વોપરીપણું ભક્તજનો હૃદયમાં ભરજો, મોટા મોટા સંતોએ ભર્યું છે. અદભુત આનંદ સ્વામી વાતો વાંચો, જો હું તમને અહીં વાંચી બતાવું કેટલું મહારાજનું સર્વોપરિપણું કીધું. જો મોટા સંતોએ બહુ જ દાખલો કરીને વાતોને સમજાવી છે. સ્વામી પોતે લખે છે, અદ્ભુતાનંદ સ્વામી કહે, એક દિવસ ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન થયા હતા. તે સમયે હું દેશમાંથી ફરીને ચૈત્યાનંદ સ્વામી, ઉદારાનંદ સ્વામી તથા નિષ્કામાનંદ સ્વામી એ આદિ 12 સંતો સહિત આવ્યો ને મહારાજના દર્શન કરી સભામાં બેઠો. તે સમયે મહારાજે મને દેશના સમાચાર પૂછ્યાને કહ્યું છે, હે અદ્ભુતાનંદ સ્વામી, તમે દેશમાં હરિભક્તો આગળ ભગવાનની વાતો કરો છો ત્યારે અમને કેવા કહો છો? ત્યારે સ્વામી કહે જે દત્ત કપિલ રામકૃષ્ણ એવા કહીએ છીએ. ત્યારે મહારાજ કહે, સ્વામી દેશમાં ફર્યાનું શું કામ છે? હું કીધું, ગામડે ફરીને તમારું કામ શું છે? આ તો બધા ઓળખે જ છે, આ વાતની દુનિયાને ખબર જ છે. ત્યારે ગામડે ફરીને તમારું શું કામ છે? કેમ જે, હવે મહારાજ બહુ સરસ બોલ્યા, મને બહુ આ વાક્ય ગમ્યું. કેમ જે કોઈ પુરુષે અડધા પૈસાનો મૂળો લઈને સવારમાં ખાધો હોય ને પછી ભાત ભાતના પકવાન જમે તો પણ મૂળાનો ઓડકાર ઉપર આવે, તેમ તમને સર્વે અવતારના અવતારે સર્વેના કારણ જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવો હું તમને મળ્યો છું, તે એવી મારા સંબંધની નિશ્ચયની વાત બીજાને કેમ કહેતા નથી? મહારાજ કે, અડધા પૈસાનો મૂળો લીધો હોય, પતિકું ખાધું હોય, ઉપર બીજું ગમે એટલું ખાય તોય, એ પતિકાનો ઓટકાર 2 કલાક પછી પણ આવે છે. તો મહારાજ કે, આવું સર્વોપરી નિશ્ચય તમારા હૃદયમાં ભેરો, તમને આ સર્વોપરીપણાનો ઓટકાર કા નથી આવતા અને બીજા ત્રીજા આવે છે? મહારાજ એમ કીધું, લો મહારાજ કે, અમારો સ્વરૂપ નિશ્ચય મેં તમને કરાવ્યો છે, પાસે બેસાડે ને, અમે સર્વ અવતારના અવતાર છીએ, કારણના કારણ છીએ, પુરુષોત્તમ નારાયણ છીએ, તેમ છતાંય તેમ બીજાને આગળ આવી વાતો કેમ નથી કરતા? જે તમારા અંતરમાં આ વાત ભરેલી રહે છે અને એમને તમે જાણો છો, મારા કે નથી જાણતા, એમને જાણો છો અને તેમ છતાંય કહેતા કેમ નથી? એમ મહારાજે મને કહ્યું. ત્યારે મેં મહારાજને કહ્યું, હે મહારાજ, કુંભારના ચાકની પેઠે કહેવાનો વેગ તો અંતરમાં આવે છે કે કહીએ પણ આજ્ઞા આડે આવે છે, તેથી કહી શકાતું નથી. મહારાજે આજ્ઞા કરેલી કે અમને બીજા અવતાર કરતા મોટા કહેવાની કહો તો વચનદ્રોહી ને ગુરુદ્રોહી. એટલે મહારાજને કહે છે કે મહારાજ તમારી આજ્ઞા આડે આવે છે એટલે કહેવાતું નથી. ત્યારે મહારાજ કહે, આજથી રાજાથી રંગ સુધી પ્રત્યક્ષ પુરુષોત્તમ મહારાજ છે એવી વાતો કરજો. આજથી અમારા તમામ આશ્રિતોને આજ્ઞા છે, અમે જેવા છે એવી વાતો તમે કરજો, રંગથી રાજા સુધી. એટલે એવું નહીં કે કેવળ ત્યાગી જ વાતો કરજો, ગ્રહસ્થ પણ, અમારા હરિભક્ત પણ આવી જ વાતો કરજો કે ભગવાન સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ નથી. અદ્ભુતાનંદ સ્વામી વાતની અંદર વાત લખી છે, કોઈની શંકા જાય તો સમય મળે ત્યારે વાંચી લઈ બીજું. એમ મહારાજે આમાં કીધું, માટે ભગવાનના ભક્તો આમ જયારે સમજશું, આવો મહિમા જયારે સમજશું, તે દિવસે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થશે, અને મહારાજના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થશે તે દિવસે જ આ ટાઢું ઊનું બંધ થશે, ને તે ત્યાં સુધી ટાઢું ઊનું રહી જ રાખશે, ત્યાં સુધી આ બીમારી જાહે નહીં. બીમાર માણ હોય ને, જો ને ટાઢી હોતા હોય, એક કાતરો થઈ જાય, એક દી ટાઢું થાય બીજી દી ગરમ થાય, એક દી ટાઢું થાય બીજી દી ગરમ થાય, એને ખરેખરી દવા જયારે લાગુ પડે, ઘણા બધા ડોઝ કરે, સમજ્યા, ઘણા બધા પ્રકારના ડોઝ કરે, પરંતુ જેવો રોગ હોય એવી દવા ન થાય ત્યાં સુધી ટાઢુંનું ચાલુ જ રહે. પછી ખરેખરો ડોક્ટર એને મળે, બ્લડ તપાસ કરે અને ખબર પડે અને આ જ પ્રકારનો તાવ છે ને, એ જ પ્રકારની જ્યારે દવા આપે પછી ટાઢુંનું બંધ થાય. એમ ભક્તજનો આપણે જન્મોથી ડોઝ લેતા આવીએ છીએ, સમજાય છે, બીજા ભજનના, બીજા અવતાર આદિકના ભજનના તો જન્મોથી ડોઝ લેતા આવીએ છીએ, પરંતુ તેમ છતાંય ટાઢુંનું બંધ થતું નથી. આ વખતે રોગને ઓળખી લઈ અને આ પુરુષોત્તમ નારાયણ રૂપી ડોઝ જો લેશું તો ટાઢુંનું કાયમને માટે બંધ થઈ જાય છે, પરમ સુખિયા થાશું, ત્યાં સુધી ટાઢુંનું બંધ થશે નહીં. એવી રીતે મહારાજે મધ્યના 23મા વચનામૃતમાં વાત કરી. હવે સમજશું મધ્યનું 24મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1879 ના શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા પર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ સંભાળજો ભક્તજનો, સુખ આવશે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાન વિશે અચળ નિષ્ઠા વાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? પછી શ્રી મહારાજ બોલ્યા છે, એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્ય નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વેના જે સુખ તે સમજી રાખે તથા 14 લોકની માહલિકોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે છે. આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરની વિશે દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય. પણ કોઈક વિષમ દેશકાળને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોટી જાય. કેમ જે યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું, અને સાંખ નિષ્ઠા અને યોગ નિષ્ઠા બે જો એકની વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં અને એમ સમજે છે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામની વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામની વિશે રહી એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકની વિશે રહી એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ રાખવી માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. મહારાજે સભા જ્યારે કરી છે ત્યારે મહારાજને મુક્તાનંદ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને વિશે અચળ નિષ્ઠા કરીને બેઠેલો જે ભક્ત છે એને કોઈ પ્રકારનો વિક્ષેપ આડો આવતો હશે કે નહીં આવતો હોય, આવો પ્રશ્ન છે. મહારાજ કે બે પ્રકારની નિષ્ઠા છે, યોગ નિષ્ઠા અને સાંખ નિષ્ઠા. યોગ નિષ્ઠા વાળો ભક્ત એની એવી સ્થિતિ છે એને પરમાત્માની મૂર્તિની સાથે બહુ જ મેળ છે. માને એક ભગવાનની મૂર્તિ મને બહુ જ હેત છે અને ભગવાનમાં ઘણું હેત હોવાને કારણે એ ભક્ત બારી ક્યાંય દ્રષ્ટિ નાખતો નથી, એક એવો છે. બીજો સાંખ નિષ્ઠા વાળો છે, એને વિષયના બધા સુખનું પ્રમાણ કરી રાખ્યું, આ સુખ આવું છે આવું છે આવું છે અને છેવટે પરમાત્માનું સુખ આવું છે એવું નિર્માણ કર્યું છે, બધા કરતા ભગવાનનું સુખ અધિક દેખાણું છે માટે એને એમાં હેત થયું છે. મારાથી યોગ નિષ્ઠા વાળો જે છે એને ભગવાનની મૂર્તિમાં બહુ જ હેત છે, યદ્યપિ વિપરીત દેશકાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે યોગ નિષ્ઠા વાળો પોતાની નિષ્ઠામાંથી ડગી જાય છે. દેશકાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શું કામ? તો કે એને બહાર કેટલું સુખ છે કેટલું દુઃખ છે કશું જોયું જ નથી, એને એક પરમાત્માની મૂર્તિની વિશે સુખ મનાવણો છે એટલે એમાં ઓતપ્રોત થઈને રહ્યો છે. પણ ક્યારેક વિપરીત દેશકાળ આવે. ભક્તજનો દેશકાળ અનેક પ્રકારના હોઈ શકે, દેશકાળ 3 પ્રકારના હોઈ શકે. એક દેશકાળ બાહ્ય વાતાવરણનો, સત્સંગ સિવાય બહારનો વાતાવરણનો દેશકાળ જે માણસને પોતાની સ્થિતિમાંથી ડોલાવી દે છે. પણ એમાં જીવાત્માને ઓછો વાંધો આવે છે. એમાં વર્તમાન કાળમાં તો સત્સંગ મળ્યો છે એટલે ઓછો વાંધો આવે. એક દેશકાળ, બીજો દેશકાળ સત્સંગની અંદરનો દેશકાળ. સત્સંગની અંદરનો દેશકાળ માને સત્સંગની અંદર જ એવા સાત્યાગી પણ હોય, એવા ગ્રહસ્થ પણ હોય કે જેના સંગથી હલકા શબ્દ પડવાથી, આજ્ઞા ઉપાસના બંનેમાં, આજ્ઞામાં હલકા શબ્દ પડે ઉપાસનામાં હલકા શબ્દ પડે, વિમુખ કોઈ જગતનો જે જીવ છે એ આપણને મહારાજની ઉપાસનામાંથી પાડવા આવશે ને તો એનો શબ્દ આપણે સાંભળશું જ નહીં, એમ જવા દે હાલતો થા, મારે તારું કામ નથી. એમ જગતનો જીવ આપણને કદી પણ આપણી નિષ્ઠામાંથી પાડી શકશે નહીં, સિવાય કાચો પોચો ભક્ત હોય એને બહારનો સત્સંગ અસર કરે. આજે નવે નવો કંઠી બાંધ્યો અને થોડો સમય થયો હોય અને હજુ મહારાજ સ્વરૂપ ઓળખ્યા ન આવ્યો હોય તો બહારનો શબ્દ અસર કરે અને મુમુક્ષ સત્સંગમાંથી પડી જાય. પણ થોડું દઢીકરણ વ્યવસ્થિત થયા પછી બહારનો શબ્દ અસર કરી શકતો નથી. પછી આવ્યા અંદર. એ મહારાજે મધ્યના 58માં પણ કીધું છે, પ્રથમના 58માં કીધું છે. અંદર આવ્યા પછી સત્સંગનો જે કુસંગ છે, સત્સંગનો કુસંગ એટલે જેને આજ્ઞામાં ફેર છે, જેને ઉપાસનામાં ફેર છે, એના શબ્દો એવા પડે એવા પડે. હું કામ મરી જાય, તૂટી જાય, મહેનત કરી કાંઈ નહીં વળે. અમે આ 50 વર્ષ થયા, 50 વર્ષથી તૂટતા હતા, બહુ આજ્ઞા પાડી, કાંઈ લોચો નીકળ્યો નહીં, એવા શબ્દને અવલંબને કરી અને મુમુક્ષ પાછો પડી જાય છે અને પોતાની નિષ્ઠામાંથી ડગી જાય છે. જેમાં આજ્ઞામાં ઢીલા શબ્દ પડે એ રીતે ઉપાસનામાં પણ ઢીલા શબ્દ પડે. અને અનેકવિધ શાસ્ત્ર કાઢી કાઢીને બતાવે, લે આ તો વાંચ, હું નથી કહેતો, આ શાસ્ત્ર લખ્યું ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ જેવા છે, રામ જેવા છે, એમાં જરાય ફેર નથી, વાંચ લે. એવા શબ્દ મુમુક્ષને જ્યારે વારંવાર પડે ત્યારે સત્સંગનો કુસંગ છે, એના દ્વારા પણ મુમુક્ષની જે દ્રઢતા હોય આજ્ઞા ઉપાસનામાં બંનેમાંથી પાછો પડી જાય છે. પણ બળ્યો હોય તો એમાંય વાંધો ન આવવા દે, એને એમ કહી દે, વિવેક રાખીને કહી દે, તમે સમજો તમારા માટે બરાબર છે, હું સમજુ મારા માટે બરાબર છે, મારામાં તમારે દખલ કરવી નહીં. અને આમ રહેવાથી, આમ આજ્ઞા પાડવાથી, આમ ઉપાસના સમજવાથી મહારાજને જે સ્થિતિમાં રાખવો છે એ સ્થિતિમાં રાખશે. એવી રીતે એ સત્સંગના કુસંગથી પણ બચી જાય. પણ ત્રીજો કુસંગ છે અંતરનો કુસંગ, એ મહાખતરનાક છે. ઇન્દ્રિય અંતસ્કરણનો કુસંગ, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિક કુસંગ છે, જબરજસ્ત કુસંગ. અને એ કુસંગથી બચવું મહા મુશ્કેલ છે. એવો કુસંગ જ્યારે વ્યક્તિને પ્રવેશ કરે, રજોગુણને અવલંબને કરી, તમોગુણને અવલંબને કરી, અને ત્યારે યોગ નિષ્ઠાવાળો જે છે એ પોતાની સ્થિતિમાંથી ક્યારેક ડગી જાય છે. એવો જ્યારે અતિશય રજોગુણ કે તમોગુણનો વેગ આવી જાય અને એ વખતે પોતાની સ્થિતિમાંથી ડગી જાય અને પરમાત્માના સ્વરૂપમાં જે વૃત્તિ રાખતો હોય એ વૃત્તિમાં ફેર પડી જાય છે. અને વૃત્તિમાં ફેર પડતાની સાથે વ્યક્તિનું સ્ટેપ થોડું નીચું જાય છે. અને નીચું ગયા પછી તો આ બધા દોષ કેવા છે ખબર છે? એક આવે ને એક, આપણને એમ સાંભળે તો એક જ ખામી છે, બીજી ક્યાં ખામી છે? પણ ભક્તજનો તમને ખબર હશે, આ મોટી મોટી દુકાનો લૂંટાય ને, મોટી મોટી દુકાનો તો કે 10-20 એકારે ન ઘરી જાય, 10-20 ઘરી જાય. સોના ને ચાંદી ની દુકાનો હોય એમ તમે સાંભળો 20 જણા એકારે આવ્યા ના, પેલો એક આવે, ગ્રાહક બનીને આવે, એક ગ્રાહક બનીને આવે, માને એક દોષ ગુણને પ્રેરીને અંદર પ્રવેશ કરે. અને એક જણ આવીને ભાવતાલને આમ તેને ઓલું બધું પૂછે, ઓલો ભાઈ આમ તેમ ઉત્તર આપવા રહે ત્યાં તો બીજા 20 ઘરી જાય, ગન મશીન લઈને ઉભા રહે, ખબરદાર હવળો છે તો, સમજાય છે? એમ જીવનની અંદર પેલા એકાદ દોષ પ્રવેશ કરે અને આમ ગુણ મને આપણને પટાવે, હજી આપણે જે પટાવતા ને ત્યાં તો બીજા અનેક દોષ અંદર પ્રવેશ કરી જાય અને પછી જીવનું માથું ઊંચકવા દેતા નથી. અને મતલબે પોતાની સ્થિતિમાંથી વ્યક્તિ પછી કાયમને માટે ડોલી જાય છે અને સત્સંગમાંથી પડી પણ જાય છે. માટે મુમુક્ષ કદી એવો સંકલ્પ ન કરે એક ખામી રહે તો કે અક્ષરધામ નહીં મળે, ના, એવો ઠેરાવ કરો એકેય ખામી જે દિવસે નહીં રહે તે દાડે જ મહારાજ મને સ્વીકારશે. એવો ઠેરાવ, કહેવાનો મારો મતલબ ખોટ હોય જીવનની અંદર હોય પણ એ બધી ટાળવી છે અને મહારાજ રીઝવવા છે એવો સતત ખટકો રાખે તો એ વ્યક્તિ ડોલે નહીં. યોગ નિષ્ઠાળો એટલા માટે ડોલી જાય છે કે એને બહારના વાતાવરણની કશી ખબર નથી, માને પરમાત્માની મૂર્તિની અંદર એ લાગેલો છે એટલે એણે જગત ખોટું નથી કર્યું, કેવળ પરમાત્માના સ્વરૂપની અંદર એ સુખ માની અને મંડ્યો છે. પણ પરમાત્માના સુખ કરતાં રજોગુણને અવલંબન કરી અન્યમાં ક્યારેક સુખ મનાઈ જશે એ મારા સત્સંગમાં સ્પષ્ટ લખ્યું ચતુર્થ પ્રકરણમાં. મહારાજ કહે આ જીવાત્માની સ્થિતિ તો એવી છે કે સ્ત્રી આદિકની અંદર મન જ્યારે પરોવાય છે ત્યારે બ્રહ્મના સુખ કરતાય, પણ એ સુખ બ્રહ્મ એટલે પરમાત્માના સુખ કરતાય, એ સુખની અંદર અધિક પણ મનાઈ જાય છે. જ્યારે સાંખ્યવાળો શું કામ નથી પડતો, યોગ તો બે ને વિપરીત થાય ભેગા, પણ સાંખ્ય વાળા પહેલેથી નક્કી કરી રાખ્યું આ સુખ આવું છે, આવું છે, આવું છે, આવું છે. ભક્તજનો, ઘણી ફેર આપણે એમ એમ સાંભળીએ છીએ કે આપણા મહારાજ સર્વોપરી છે, પણ એના માટે વારે વારે શું? એમ એકવાર સમજી લીધું પછી આપણે શું કામ વારે વારે એકને સંભાળીએ? એ વાતમાં આપણે પડવું. આપણે મહારાજી, મહારાજ આપણે ભજન કરી રાખવું. ભજન કરનારો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરનારો, બીજે માથું નહીં મારનારો, એ જરૂર મહારાજના ધામને પામે, નો ડાઉટ, જરૂર મહારાજના ધામને જ પામે. પણ એની સ્થિતિ કેવી છે? તો યોગ નિષ્ઠાવાળા જેવી છે. એને બીજો ઘૂસતો મારનારો ન મળે ત્યાં સુધી વાંધો આવે નહીં, પણ ક્યારેક કોઈ ઘૂસતો મારનારો મળે અને એમ કે હું મંડ્યો છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એવો કોઈક મળી જાય, તે દિવસે એને મહારાજની વિશેથી અન્ય અવતારજી પ્રતીતિ આવી જાય. અને એથી મોટો કોઈ ઘૂસતો મારનારો મળી જાય ક્યારેક, એમ પણ મનાય જાય, શાસ્ત્ર ખોલી ખોલીને દેખાડે કે મહારાજ તો એક મહાપુરુષ જ છે, એમ યોગ નિષ્ઠાવાળા જેવી સ્થિતિ જેને દ્રઢતા નથી થઈ એને થાય. જ્યારે સર્વોપરિ નિષ્ઠા જેને સંપૂર્ણ દ્રઢ કરી રાખી છે, એને સંપૂર્ણ રીતે જાણી રાખ્યું હોય કે ઇન્દ્ર આદિક દેવતાનું સુખ આવું છે, સત્યલોકનું સુખ આવું છે, વૈકુંઠનું સુખ આવું છે, ગોલોકનું સુખ આવું છે, અને અક્ષરધામનું સુખ આવું છે, એમ સંપૂર્ણ નિષ્ઠા એને દ્રઢ કરી રાખી. પંચાળાના પહેલામાં કીધું એ અનુસાર વૈકુંઠના સુખ કરતા ગોલોકનું સુખ અધિક છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે, એનું પ્રમાણ જો કરી રાખ્યું તો ગમે એવા શબ્દ પડે, પરંતુ જેમ સાંખ નિષ્ઠાવાળો કદી ડોલતો નથી એમ એની વૃત્તિ કોઈ દિવસ ન ડોલે. અને એટલા માટે મહારાજે સંતોને જે પત્ર લખ્યા છે એ પત્રને જે સંગઠન કરવામાં આવ્યું, એકીકરણ કરવામાં આવ્યું, એને વેદરસ કહેવાય છે. એ વેદરસની અંદર મહારાજે પાને પાના પાને ને પાના ગોલોકના વર્ણનના ભર્યા. આપણા મનમાં આટલું બધું વર્ણન, કેટલા મહેલો, કેટલું વર્ણન કર્યું, અને વર્ણન કરતા કરતા છેલ્લે મહારાજ એવું બોલ્યા કે આ સુખ આવું છે, આનું પ્રમાણ કરી રાખવું, આનાથી નિસ્પૃહી રહીને મારા રીતે ભજન કરવું. છેવટે હું કીધું એના થકી નિસ્પૃહી રહીને, હે પરમહંસો તમે મારું ભજન કરજો, એમ વેદરસમાં મહારાજ બોલ્યા. વેદરસમાં નિષ્પૃહી વર્તમાન જે મહારાજ બતાવ્યું છે, વાંચ્યો કોઈને શંકા જાય તો, ગોલોકનું બહુ જ વર્ણન, જેવો તેવો ને એને ઢીલો પોસો પડી જાય ને એમ થઈ જાય, આ તો મળું આટલું બધું સુખ છે આવું બધું, તો પછી આમાં કાંઈ વાંધો નથી એમ. પણ છેવટે મહારાજ કે આમાં તમે નિષ્પૃહી રહેજો, આમાંથી નિષ્પૃહી બનશો તે દાડે મારા ધામનું મારી મૂર્તિને સુખને તમે પામી શકશો. અહીંયા બહુ અદભુત પ્રશ્ન છે. હે મહારાજ, ભગવાનની નિષ્ઠા કેળવા પછી મુમુક્ષ પડે કે ન પડે? મહારાજ કે યોગ નિષ્ઠાવાળો એને વિપરીત દેશકાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પડવાની શક્યતા છે, એવો સંગ પ્રાપ્ત થાય ત્યારે પડવાની શક્યતા છે, પણ સાંખ નિષ્ઠાવાળો પડતો નથી. શું કામ નથી પડતો? તો કે બધું પરિમાણ કરી રાખ્યું છે. બીજી એક વાત મહારાજ બહુ સરસ બતાવી. મહારાજ કે ઘણી ફેરી સાંખ નિષ્ઠાવાળા કરતાં યોગ નિષ્ઠાવાળાને જેમ પરમાત્માનો સંબંધ અધિક છે એમ એવું જોવા મળે કે ઉપાસનાની બાબતમાં બહુ આમ તેમ ન કરતો હોય, પણ ભગવાનની મૂર્તિનું સુખ એને બહુ આવતું હોય અને પરમાત્માની સાથે જોડાણ ઘણું હોય, અને કોઈકને ઉપાસના ઘણી દ્રઢ હોય પણ એનું ભજન બીજા કરતાં થોડું ઓછું દેખાતું હોય. યદ્યપિ ઓછું ભજન કરનારો દેખાતો હોવા છતાંય એને માથે વિઘ્ન નથી. પણ મહારાજ કે બે ગુણ એકની અંદર જો આવી જાય, બે ગુણ, ક્યાં ગુણ? મહારાજને જેવા છેવા સમજે, જેવી છે એ સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરે, અને પછી મહારાજની મૂર્તિમાં જો સંલગ્ન બની જાય તો મહારાજ કે એમાં તો પછી કોઈ પ્રકારની ખામી ન રહે, કોઈ પ્રકારની. એટલે આમાંથી આપણે આ વચનામૃતમાં એટલો સાર લેવાનો છે કે ભગવાનની મૂર્તિનું ઘણું બધું સુખ આવતું હોય, પરંતુ ઉપાસનાનું આવું દઢીકરણ ન કરી રાખ્યું હોય કે મહારાજ તો સર્વ અવતારના કારણ છે, સર્વે અવતારના એ નિધિ છે, આવું જો દઢીકરણ ન હોય તો ગમે એટલું મૂર્તિનું સુખ આવતું હોય તો આ પાયો બરાબર મજબૂત કરવો. અને કોઈકને આ પાયો મજબૂત હોય પણ હજુ મહારાજની મૂર્તિમાં જોડાણ ઓછું હોય તો એને મહારાજની મૂર્તિમાં જોડાણ કરી એ પાયો દઢ કરવો, આ બે પાયા દઢ થઈ જાય તો એને પછી કોઈ પ્રકારની કચાસ ન રહે. અને એમ જો ન સમજાણું હોય તો ક્યારેક વાત જ્યારે એવી સાંભળે ત્યારે હચમચી જવાય છે. આપણે જો ને એક દિવસ પહેલી વાત નથી કરી લાડુદાન ગઢવીની, ત્યાં નહોતો હચમચી ગઈ બે ચાર જણાને કે સ્વામી આવી વાત કરે છે કે નરનારાયણ દેવ અનંત છે અને ભગવાન સ્વામિનારાયણ એની પ્રાર્થના કરે છે. પછી સમજાવવું પડ્યું કે ભાઈ એ વાત આખી અલગ છે. અને કોઈના મનમાં એમ થાય સ્વામી હાથે બેહાડી દીધું પછી એમ કે સ્વામી થોડું કાંટું પડ્યું છે એટલે બેહાડી આવા હોતા સંકલ્પ થાય કે આ નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ આપણા મંદિરમાં જે પધરાવ્યા છે, આ રાધારમણ દેવ એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. બરાબર સમજો ભક્તજનો, એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. આપણા મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવ બદ્રિકાશ્રમવાસી છે જ નહીં, આ રાધા કૃષ્ણદેવ ગોલોકવાસી છે જ નહીં. અનુ એ હું મારા મોઢાની વાત નથી કરતો, પણ અદ્ભુતાનંદ સ્વામી વાતોમાં આ પ્રસંગને લખ્યો છે, હું તમને વાંચી બતાવું. હમણાં એકવાર મહારાજ વડતાલમાં બિરાજતા હોય ને, એ વખતે શોભારામ શાસ્ત્રી આવ્યા છે, એને સત્સંગ નથી. જો ભક્તજનો, શાસ્ત્રમાં કેટલા પ્રકારની વાતો લખી હોય, જેમાં જેવું ભ્રમે છે, એક વાત તમને બતાવું. શોભારામ શાસ્ત્રી આવ્યા છે અને મહારાજની આગળ બધા સંતો બેઠેલા છે. એને પ્રશ્ન કર્યો કે તમે ચારે બાજુ ઝંડો ફરકાવો છો કે સ્વામિનારાયણ સર્વોપરિ છે, સ્વામિનારાયણ સર્વોપરિ છે, શેના આધારે કહો છો, કેમ એમ કહો છો? એ પરોક્ષનો ભક્ત હતો અને પરોક્ષના ભક્તે પ્રશ્ન પૂછ્યો ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કેવો જવાબ આપ્યો ખબર છે? સ્વામી કે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી સમજ્યા સિવાય ક્યારે એમાં પ્રીતિ થાય નહીં, ભક્ત એ પરમાત્માને પામે નહીં. જેટલા જેટલા ભક્તો થયા છે એણે પોતપોતાના ઈષ્ટદેવને સર્વોપરી જ સમજ્યા છે. હનુમાનજી, રામચંદ્રજી ભગવાનને સર્વોપરી જ સમજતા હતા, ઉદ્ધવજી શ્રીકૃષ્ણ ભગવાનને સર્વોપરી જ સમજતા હતા, ત્યારે તેની અંદર પ્રીતિ થઈ છે. એમ અમે અમારા ઈષ્ટદેવને સર્વોપરી સમજીએ છીએ. જેને સાંભળી અને મહારાજ મલક મલક મલકાણા રાજી થયા અને બોલ્યા, સ્વામી તેમ બહુ સરસ ઉત્તર કર્યો. પણ એવો ઉત્તર ક્યારે કર્યો? જ્યારે શોભારામ શાસ્ત્રીને સત્સંગ નહોતો અને સર્વોપરી કેમ સમજવા આવો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે એને આવો ઉત્તર કર્યો. અને પછી શોભારામ શાસ્ત્રીને ગુણ આવ્યો, ગુણ આવ્યો પછી એને કંઠી બાંધીને સત્સંગી થયા. અને પછી ગોપાળાનંદ સ્વામીનો બહુ જબર યોગ થયો, પછી એને સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ, ખરેખરી નિષ્ઠા દ્રઢ થઈ. અને ફરીને એકવાર જ્યારે વડતાલની અંદર આવ્યા છે ત્યારે એને આશંકા કરી. શું આશંકા કરી? શોભારામ શાસ્ત્રી એમ પ્રશ્ન કર્યો કે મહારાજ, આપ સર્વોપરી છો અને સંતો બેઠેલા એને પણ વાત કરી કે આપ સર્વોપરી છો, મહારાજ મને બરાબર સમજાઈ ગયું, હવે એમાં મને લેશ માત્ર શંકા નથી કે આપ એવા આપ એક જ છો, રામકૃષ્ણ આદિ જે અવતારો થયા એ તમામના આપ અવતારી છો, એવા તો અનંત બ્રહ્માંડ બ્રહ્માંડની અંદર પરમાત્માના અવતારો થાય છે પણ એ તમામના અવતારી આપ છો એવું મને સ્પષ્ટ સમજાઈ ગયું. પણ મારી એક શંકા છે કે આપ સર્વોપરી ભગવાન હોવા છતાંય આપણા મંદિરમાં આ લક્ષ્મીનારાયણ દેવ શું કામ, આપણા મંદિરમાં નરનારાયણ દેવ શું કામ? આવો મારો પ્રશ્ન છે. આમ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ ફરીવાર અદ્ભુતાનંદ સ્વામીને સામે જ જોયું કે સ્વામી આગલી ફેરી અમે કેમ સર્વોપરી છીએ એ વાત તમે જ કરી હતી, આ વખતે તમે જ ઉત્તર આપો. અને પછી અદ્ભુતાનંદ સ્વામી બહુ સરસ ઉત્તર આપ્યો છે, એને આપણે અક્ષરશ વાંચીએ કે જેથી કરી આપણા મનની જે ભ્રમણા છે સંપૂર્ણ તૂટી જાય અને ભગવાન સ્વામિનારાયણ જેમ છે એમ સમજાય. અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા છે કે મહારાજે માંગરોળ ની અંદર સમાધિ પ્રકરણ ચલાવ્યું. આ રીતે સહજાનંદ સ્વામીએ માંગરોળ ગામમાં પ્રથમ પોતે રહ્યા ત્યારે અનેક રૂપે લોકોને દર્શન આપી પોતાનો ભગવાન પણ નિશ્ચય કરાયો હતો. કોઈને લક્ષ્મીનારાયણ રૂપે દર્શન દીધા, કોઈને શ્રીકૃષ્ણ કે રામચંદ્ર રૂપે દર્શન દીધા, એવી રીતે 24 અવતાર રૂપે પોતે દર્શન દીધા હતા. આ સિવાય જે દેવના જે ઉપાસકો હતા તેને પણ 33 રૂપે દર્શન દીધા હતા. આ પ્રમાણે અમારા મંદિરોમાં જે સમયે સ્વામિનારાયણ પ્રભુએ જેવા દર્શન દીધા હતા તે સમયની મૂર્તિઓ સ્થાપન કરી છે, માટે અમારા સંપ્રદાયમાં સર્વે મૂર્તિઓ સ્વામિનારાયણની જ છે, તેથી અમારું મુખ્ય સ્વામિનારાયણની ઉપાસના જ છે, પણ બીજા કોઈની તમારે સમજવી નહીં. આ રીતે સ્વામી ઉત્તર કર્યો. તે સાંભળીને મોટા મોટા સદગુરુઓ રાજી થયા અને શ્રી મહારાજ રાજી થઈને અદ્ભુતાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા. કેટલી અદ્ભુત વાત છે. લોકોને એમ શંકા થતી હોય કે આમ તે કઈ હોતા હશે, આ અદ્ભુતાનંદ સ્વામી સ્પષ્ટીકરણ કર્યું. શું સ્પષ્ટીકરણ કર્યું તમને સમજાણું હરખું? કે આપણા મંદિરમાં જે જે દેવો પધરાવ્યા છે મહારાજે એ પોતાના સ્વરૂપો પધરાવ્યા છે. ભક્તજનો, નત્ર ઘણી ફેરી આ વાત ન સમજાય ને, આપણને સર્વોપરી નિષ્ઠા થયા પછી આ વાતની જો ઘેર ન બેઠી હોય તો આપણને ભગવાન નરનારાયણના દર્શન કરતા, લક્ષ્મીનારાયણના દર્શન કરતા આપણા હૃદયની અંદર સુખ નો વ્યાપે. પણ આ સમજણને દ્રઢ કર્યા પછી દર્શન કરતા સુખ પણ થશે અને નિષ્ઠા પણ ઓરિજિનલ રહેશે. કેવી વાત કરી કે આ મંદિરમાં જે જે દેવો પધરાવ્યા છે તે દેવો એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, પણ અન્યથા નથી. આપણા મંદિરમાં જે દેવો એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. શું કામ એમ? તો મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થયા, મહારાજના સ્વરૂપમાં લીન થયા, એટલે તત્વ એક જ છે, અલગ તત્વ નથી. જ્યારે અન્ય છે, અન્ય જે દેવો છે એ તો તત્વ જ અલગ છે, ક્યારેક પ્રધાન પુરુષ, ક્યારેક મહાપુરુષ, ક્યારેક વિરાટ એને જન્મ ધારણ કર્યા, અને ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ પોતાની સામર્થ્યમાં મૂકી છે, એ તો તત્વ જ આખું અલગ છે. આ શેપ બદ્રિકાશ્રમ વાસી જેવો દેખાય પણ છે ભગવાન સ્વામિનારાયણ. યદ્યપિ ધ્યાન ભજન જે કરવું, ધ્યાન કરવું એ તો મૂળ સ્વરૂપ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ કરવું, એ સિવાય બીજું ન કરવું, એમ મહારાજે લોયાના 11મા વચનામૃતમાં સ્પષ્ટીકરણ કર્યું. પણ આ જે સ્વરૂપો છે એ જેમ અદ્ભુતાનો છે, ઉત્તર આપ્યો, કેવો આપ્યો કે અમે અમારા ભગવાનને આવી રીતે સ્વરૂપરી સમજીએ છીએ, બધાએ પોતપોતાના ઈષ્ટદેવને સમજે એમ, એમ કહેવાથી શોભારામ શાસ્ત્રનો ગુણ આવ્યો ને સત્સંગી થયા. એવી રીતે આ સ્વરૂપને જોઈને બીજાના મનમાં એમ થશે કે આપણા ઈષ્ટદેવ પણ ત્યાં છે, હાલો દર્શન કરવા જઈએ, અને દર્શન કરવા આવશે, દર્શન કરવા આવશે તે સાધુનો યોગ થશે, અને સાધુ પહે બિહારી બિહારી, અને આ સ્વરૂપ જે છે, કયું સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એની નિષ્ઠા દઢ કરાવી દેશે. એવા હેતુથી મહારાજે સમાજને જાજો લાભ મળે અને સમાજ સામાન્ય મુમુક્ષ પણ મારા સ્વરૂપને ઓળખી શકે એવા સહેતુસર મહારાજ અન્ય અવતારોના શેપ તુલ્ય પોતાના સ્વરૂપ પર પધરાવ્યા છે, નહીં કે મહારાજ અને અન્ય અવતારો સરખા છે. આમ ભગવાનના ભક્તો બહુ સ્પષ્ટપણે સમજે તો બહુ સુખ આવશે, મારે નિષ્ઠામાંથી કોઈ દાડો પડવાનો મોકો રહેશે નહીં. માટે આ ભક્તજનો આમ જ સમજે, એ રીતે મહારાજે અદ્ભુત રીતે સમજાવી છે, અને અદ્ભુત આનંદ સમય એ જ વાત શોભારામ શાસ્ત્રીને બહુ સુંદર રીતે સમજાવી છે. પણ તે દિવસ આપણે કીધું ને થોડું ઉલટું થઈ ગયું, કીધું તું ને ઉલટું શું થયું, મહારાજે બીજાને વાળવા હાટું રાધાકૃષ્ણની મૂર્તિ, નરનારાયણ દેવની મૂર્તિ, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ આદિ પધરાવી કે જેથી કરીને પરોક્ષવાળા આવે અને એને પ્રત્યક્ષ સ્વરૂપમાં પ્રતીતિ આવે, એટલા માટે પધરાવી. પણ આપણે પધરાવી એટલે હું માન્યું જો એ સ્વરૂપ સર્વોપરી સ્વામી ભગવાન, બીજા સ્વરૂપ એની જેવાનો હરખા હુકામ પધરાવ્યા, હરખા પધરા એક લેવલમાં પધરાવ્યા છે, માટે એક જ લેવલ છે, એમ માની બીજાને સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવો મહારાજે આ સ્વરૂપ પધરાવ્યા, એને બદલે આપણી નિષ્ઠા તૂટી ગઈ. લો આપણે માની બેઠા કે રામકૃષ્ણ જેવા ભગવાન સ્વામિનારાયણમાં કાંઈ ફેર નથી, લો આ તો અવળી પડી દવા. માટે અવળી પડી હોય એને યોગ્ય પછી ફરીવાર રિજેક્શન આવે દવા લેવી પડે ને, યોગ્ય દવા લઈ અને રિજેક્શન કાઢી નાખી અને સાજા થઈ જાવું. સાજા થાય તો જ કોઈક કામ કરી શકીએ, સાજા થાય તો સુખ આવે, માંદાને સુખ ન હોય. માટે માંદા મટી અને સાજા થઈ જાવું કે જેથી કરીને મહારાજની મૂર્તિના સુખને પામી શકાય. ઇતિ વચનામૃતમ 24મું થયું. હવે આપણે વાંચ્યું 25મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1879ના શ્રાવણોદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વર્યાન બેઠી હતી. ભક્તો મહારાજ સંભાળતા જજો. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું છે, સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વે વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભગવાનની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને તો ભ્રષ્ટ થતો નથી એવો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે અને અંતરમાં તો સર્વ પ્રકાર નિર્વાસનિક છે. એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે બે શી ગતિને પામશે, એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે, એ બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભગવાનની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે, કે જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને ગૃહસ્થ ભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પ્રસાદ આપ કરીને ભગવાનનું ભજન કરશે, પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. બહુ અદભુત વચનામૃત છે. જો કે આમાંથી કયા વચનામૃત અદભુત નો કેવું કહો, આ તો સાકરનું નાળિયેર છે, જ્યાં બચકો ભરો ને ત્યાં ગળ્યું લાગે, ગમે ત્યાં બચકો ભરો ને. નત્ર આપણા મનમાં એમ થાય આ વચનામૃત બરાબર છે ને આ વચનામૃત બરાબર, એમ નથી, એક જ હરખા છે બધા. સરસ પ્રશ્ન છે, મહારાજ પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. એક તો ભગવાનનો ત્યાગી ભક્ત છે, દેહ કરીને તો સર્વે વર્તમાન દ્રઢ રાખે છે, અને અંતરમાં તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી એવો ત્યાગી છે. અને બીજો હરિભક્ત છે, પણ એ અંતરથી નિર્વાસનિક છે, તો બેને પ્રાપ્તિ સરખી થશે કે અધિક ન્યૂન થશે, આવો પ્રશ્ન છે ભક્તજનો. એક દાડો મેં તમને કીધું તો યાદ છે, સંસાર છોડે, સંસાર છોડ્યો એટલે એને કઈ વૈરાગી છે એમ ન કહેવાય, યાદ છે મેં કીધું કે જેટલા એ સંસાર છોડ્યો ને સાધુ થઈ ગયા બધા વૈરાગી છે એમ તમે માનશો ને એમ માનશો તે તમારી ભૂલ છે. એને ત્યાગી કહેવાય, સંસાર છોડ્યો એટલે ત્યાગી કહેવાય, પણ વૈરાગી છે એમ ન કહેવાય. અને મહારાજ એમ ન કીધું કે એક વૈરાગી છે એમ ન કીધું, એક ત્યાગી છે. કારણ કે વૈરાગી છે એમ કે તો વૈરાગની તો શું વ્યાખ્યા છે, એટલે પરમાત્મા સિવાય અન્ય કોઈ જગ્યાએ પ્રીતિ ન હોય એમનું વૈરાગ્ય છે. ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ જ ન હોય તો આ પ્રશ્નમાં ઉપસ્થિત જ ક્યાં થાય, આ પ્રશ્ન જ ઉપસ્થિત ક્યાં થાય. પણ ત્યાગી છે, વૈરાગી નથી. દેહ કરીને વર્તમાન પાળે છે, પણ મનની અંદર તીખી વાસના છે એવો છે. બીજો ગ્રહસ્થ છે એ અંતરે કરીને નિર્વાસનિક છે, તો બેમાંથી કોને શ્રેષ્ઠ પ્રાપ્ત થશે? મારે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે સંતો કીધું, મહારાજ ગ્રહસ્થ એ શ્રેષ્ઠ છે, એને શ્રેષ્ઠ પ્રાપ્તિ થશે, પરમાત્માના ધામની પ્રાપ્તિ થશે. મહારાજ કે બહુ સરસ ઉત્તર કર્યો, ઉત્તર યોગ્ય જ થયો. અને ત્યાગી જે છે એની શું સ્થિતિ થશે? તો કે ભગવદ્ ગીતાની અંદર યોગ દ્રષ્ટને જેવા ભોગ કીધા છે એવા ભોગની પ્રાપ્તિ થશે, ખૂબ ભોગવશે, અને ખૂબ ભોગીવા પછી એમાંથી તૃપ્ત થશે, તૃપ્ત થશે પછી પરમાત્માનું ભજન કરીને ધામને પામશે. હા, એક ઉપાયથી થયું છે, કારણ કે શાસ્ત્ર માત્ર એમ કહે છે કે વિષય ભોગવવાથી કોઈ દાડો તૃપ્તિ થતી નથી. અને મહારાજ કે ખૂબ વિષય ભોગવશે પછી તૃપ્ત થશે. પણ ભક્તજનો આનો મતલબ એવો ઘટાડવો કે વિષય જ્યારે પ્રાપ્ત થશે, ખૂબ જ વિષય જ્યારે પ્રાપ્ત થશે, વિષયનું અવલંબન જ્યારે આવશે, તે વિષયની અંદર એને આસક્તિ છે, એક વાર તો એમાં ડૂબકી ખાશે, એક વાર તો એને આસક્તિ છે એટલે જંપલાવશે, પણ જંપલાવ્યા પછી એ કેવો ત્યાગી હતો? દેહ કરીને યથાર્થ વર્તમાન પાળનારો હતો. બરાબર સમજ્યો, દેહ કરીને યથાર્થ વર્તમાન પાળનારો, લંબાડો નહોતો પાછો. આ વચનામૃત ઉપર એમ લઈ લે ગણા કે આપણે અત્યારે ભલન ગમે એમ વર્તીએ, મહારાજ લખ્યું છે દેહને મૂક્યા પછી એ મન ગમતા વિષય પ્રાપ્ત થશે, મહારાજ કે ખોટી વાત, એને તો જમપુરી મળે છે, જમપુરીનો માર ખાતા ખાતા પાર નહીં આવે. આ તો દેહ કરીને સંપૂર્ણ વર્તમાન પાળ એવો ત્યાગી છે, પણ અંતરમાં તીખી વાસના એક વાર એને અવલંબન કે વિષયની અંદર એ ગરકાવ તો થશે, પણ બીજી ઘડીએ પંચવર્તમાન યુક્ત છે અને નિષ્ઠાવાન ભક્ત છે, સંત છે, એટલે એને આગળનું સુખ યાદ આવશે. શું કામ યાદ આવશે? એનો એને અનુભવ કર્યો છે, નિષ્ઠા એને જોઈ છે, એટલે વિષયની એને તીક્ષ્ણ વાસના હતી, પણ વિષયના સુખ જ્યારે એને દેખાશે, અનુભવ કરશે, ત્યારે એમ થશે કહો આના કરતા તો ઓલું બહુ જ સારું હતું. આમ થતાની સાથે એ ભોગની અંદરથી નિવૃત્તિપણાને પામશે, એમ થશે કહો આવા નાશવંત ભોગને માટે મેં ભગવાન છોડી દીધા, આવા નાશવંત ભોગ માટે મારાથી ભગવાન છૂટી ગયા, ક્યાં ભગવાનની મૂર્તિનું સુખ અને ક્યાં ભોગનું સુખ, ને બહુ મોટી ભૂલ કરી. આવો એને પારાવાર પ્રસાદતાપ થશે, પારાવાર જ્યારે પ્રસાદતાપ થશે ત્યારે એમાંથી નિવૃત્ત થશે, અને નિવૃત્ત થઈ અને પરમાત્માના ધામને પામશે. પણ કોણ? યથાર્થ વર્તમાનનું પાલન કરે છે, દેહ કરીને જે ભ્રષ્ટ થતો નથી પરંતુ અંતરમાં વાસના છે એવો ત્યાગી. આમાં કંઈ તમારે ફૂલાવવાની જરૂર નથી, તમે ફૂલાઈ ઉઠો પાછા, જોયું આપણો નંબર તો એમ સાધુ આપણે આગળ એમ. પણ શબ્દ યાદ રાખજો, કેવો ત્યાગી ગ્રહસ્થ છે? નિર્વાસનિક છે. અંતરમાં વિષયની વાસના નથી એવો જે ગ્રહસ્થ છે એ ત્યાગી કરતા શ્રેષ્ઠ છે.